जैन सिद्धांत प्रश्नोत्तर माला एमा बीजो अधिकार एमा प्रश्न 45 सुधी आपणे स्वाध्याय कर्यो छे। प्रमाणना भेद आपणे करी गया छे, पण झड़पथी आपणे पुनरावर्तन करी लईए, रिविजन करी लईए तो प्रमाणना केटला भेद छे। प्रमाणना बे भेद छे, प्रत्यक्ष अने परोक्ष। प्रत्यक्ष प्रमाण कोने कहे छे? तो कि जे पदार्थ ने स्पष्ट जाने ते प्रत्यक्ष प्रमाण छे। केवल आत्मा थी ज प्रतिनिश्चितपणे प्रवर्ते ते प्रत्यक्ष छे। अने प्रत्यक्ष प्रमाण ना केटला भेद छे? तेना बे भेद छे, सामव्यवहारिक प्रत्यक्ष अने पारमार्थिक प्रत्यक्ष। सामव्यवहारिक प्रत्यक्ष अने पारमार्थिक प्रत्यक्ष, एम प्रत्यक्ष ना बे भेद छे। सामव्यवहारिक प्रत्यक्ष प्रमाण एटले के जे इंद्रिय अने मनना निमित्तना संबंधी पदार्थने एक देश एटले थोड़ो भाग स्पष्ट जाने तेने सामव्यवहारिक प्रत्यक्ष प्रमाण कहे छे। एमां निमित्त आवे छे इंद्रिय अने मननुं, पण छताय ए जाणवुं जे छे ते प्रत्यक्ष छे ए अपेक्षाए अहींया एने प्रत्यक्ष प्रमाण कह्युं छे। પણ એ એક દેશ ભાગને જાણે છે, એક દેશ ભાગને સ્પષ્ટ જાણે છે, એટલે એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ છે। અને એવા સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ છે એના ચાર ભેદ છે। આપણે જે વિચાર કરીએ છીએ, નક્કી કરીએ છીએ, નિર્ણય લઈએ છીએ, એમાં જે ચાર લઈએ છીએ એ જ ચાર અવગ્રહ આદિ જે ચાર ભેદ છે એ એના સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના ભેદ છે। અવગ્રહ, ઈહા, અવા અને ધારણા એ ચાર ભેદ જે લઈએ છીએ એ પ્રત્યક્ષ પ્રમાણના, એટલે કયા પ્રત્યક્ષ પ્રમાણના? સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના। અને સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે, પણ એ ઇન્દ્રિય અને મનનો નિમિત્ત સહિત છે અને એ પદાર્થને સ્પષ્ટ જાણે છે, પણ પૂરેપૂરા પદાર્થને નહીં પણ એક દેશ ભાગને સ્પષ્ટ જાણે છે, એવું એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ છે। અને એના ચાર ભેદ છે અવગ્રહ, ઈહા વગેરે। તો એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણની વાત થઈ। બીજું પ્રત્યક્ષ પ્રમાણ કયું કયું? પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ। પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ એ કોઈપણ પ્રકારના નિમિત્ત વગર પદાર્થને સ્પષ્ટ જાણે એ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ છે। એમાં નિમિત્ત નથી, સામ વ્યવહારિકમાં નિમિત્ત હતું, સામ વ્યવહારિકમાં નિમિત્ત હતું ઇન્દ્રિય અને મનનું। જ્યારે પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ છે એ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણમાં કોઈ નિમિત્ત નથી, કોઈપણ પ્રકારના નિમિત્ત વિના એ પદાર્થને સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે। અને આ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે। પેલા સામવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના ચાર ભેદ અવગ્રહ, ઈહા, ધારણા જે હતું, અહીંયા પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ છે એ કોઈપણ પ્રકારના નિમિત્ત વગર જાણે છે, એટલે એમાં બે ભેદ છે। એ બે ભેદ કેવા છે? કે વિકલ્પ પારમાર્થિક અને સકલ પારમાર્થિક। વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે રૂપી પદાર્થોને કોઈના નિમિત્ત વિના સ્પષ્ટ જાણે તે વિકલ્પ, એ વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ છે। રૂપી પદાર્થોને કોઈના નિમિત્ત વિના, પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ છે એ નિમિત્ત વિના જ જાણે છે, કોઈ પણ પ્રકારના નિમિત્ત વિના પદાર્થને સ્પષ્ટ જાણે છે તે પારમાર્થિક છે। અને એમાં બે ભેદમાં વિકલ અને સકલ, તો વિકલ છે એ રૂપી પદાર્થોને જાણે છે, પારમાર્થિક છે એટલે એ નિમિત્ત વિના જાણે છે, અને એના પણ બે ભેદ છે। રૂપી પદાર્થોને જાણે છે તેમાં પણ બે ભેદ છે. એમાં અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એવા બે ભેદ લેવામાં આવ્યા છે. હવે રૂપી પદાર્થોની વાત લઈ અને ફરી પાછું અહીંયા જો જોવા જઈએ તો મનોપર્ય લીધું છે તો આપણને એમ થાય કે મનોપર્યમાં રૂપી પદાર્થનું જ્ઞાન કેવી રીતે આવે. કેટલીક જગ્યાએ શાસ્ત્રમાં એ વાત એ રીતે પણ આવે છે કે અવધિ જ્ઞાનની અંદર રૂપી પદાર્થ જે છે એનું જ્ઞાન થાય છે અને મનોપર્ય જ્ઞાનની અંદર તો સામાન્ય મનના વિચારો જાણી શકાય છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય છે. પણ અહીંયા વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ છે એના ભેદમાં અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન લેવામાં આવ્યું છે. અહીંયા એ પ્રત્યક્ષ છે એટલે નિમિત્ત વિના જાણે છે, એટલે રૂપી પદાર્થોને કોઈના પણ નિમિત્ત વિના સ્પષ્ટ જાણે છે એ વિકલ્પ પારમાર્થિક જ્ઞાન છે. અને એના બે ભેદને અવધિ જ્ઞાન અને મનોપર્યા જ્ઞાન તરીકે લેવામાં આવ્યા છે. હવે એ વિકલની વાત પછી છે સકલ પારમાર્થિક પ્રત્યક્ષની વાત. હવે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય ગઈ વખતે કર્યો હતો તો અહીંયા પ્રશ્ન 45માં કહે છે કે સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે. કેવળ જ્ઞાનને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. સકલ પૂરેપૂરું એ અર્થમાં અહીંયા સકલ છે એટલે કેવળ જ્ઞાન છે એને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. સકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ 46મું છે કે પરોક્ષ પ્રમાણ કોને કહે છે. આ પ્રત્યક્ષની વાત થઈ, હવે પરોક્ષની વાત. તો પરોક્ષ પ્રમાણ કોને કહે છે એમાં ઉત્તરમાં પહેલું છે કે નિમિત્તના સંબંધે પદાર્થને અસ્પષ્ટ જાણે તેને પરોક્ષ પ્રમાણ કહે છે. બીજું છે કે જે ઇન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચક્ષુ અને મનથી વગર સ્પર્શે પ્રવર્તે એમ બે પર દ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે. ઇન્દ્રિયો દ્વારા એટલે ઇન્દ્રિયોમાં પાંચ ઇન્દ્રિયોની વાત લેવામાં આવે તો પાંચ ઇન્દ્રિયોમાં કેવી રીતે છે કે ચક્ષુ છે એ સ્પર્શ કરીને નથી જાણતું. ચક્ષુથી આપણે જે જાણીએ, આંખ દ્વારા જાણીએ, એમાં જે કંઈ પ્રતિબિંબ છે એને ખરેખર આપણે કંઈ સ્પર્શ નથી કરતા, વસ્તુને સ્પર્શ નથી કરતા. એટલે ચક્ષુથી જાણવામાં આવે એમાં સ્પર્શ થતું નથી અને મનથી જાણવામાં આવે એમાં પણ સ્પર્શ થતો નથી. પણ એ સિવાય સ્પર્શેન્દ્રિયથી એટલે ચામડીથી આપણે જે સ્પર્શ કરીને જાણીએ છીએ, જીભથી જે જાણીએ છીએ એમાં પણ સ્પર્શ આવે છે, કાનથી નાકથી એ બધાની અંદર એમાં સ્પર્શ થાય છે. એટલે એ રીતે અહીંયા કહ્યું છે કે જે ઇન્દ્રિયોથી સ્પર્શાઈને પ્રવર્તે, ઇન્દ્રિયો દ્વારા સ્પર્શાય, તથા જે ચક્ષુ અને મનથી વગર સ્પર્શે એમ પ્રવર્તે, એમ બે પર દ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે. પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ, તેના બે ભેદ છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. પરોક્ષ પ્રમાણના બે ભેદ છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. મતિ શ્રુત આદિ પાંચ પ્રમાણ જ્ઞાન સંબંધમાં જુઓ પ્રકરણ બીજું એ આપણે પહેલા કરી ગયા છીએ. એ જ્ઞાન વિશેની વાત છે, એની અંદર આપણે એ બધા જ્ઞાન વિશે વાત કરી છે. તો અહીંયા વાત ચાલે છે પ્રમાણની ચાલે છે તો પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ છે એના બે ભેદ તરીકે મતિ અને શ્રુત જ્ઞાનને લીધા છે. હવે એના પછી આગળ પ્રશ્ન છે 48, પ્રશ્ન 48. પરોક્ષ પ્રમાણના બીજા કઈ રીતે ભેદ છે. બીજી રીતે જો ભેદ કરવા જઈએ તો પરોક્ષ પ્રમાણના બીજા ભેદ આ રીતે છે કે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એમ પાંચ ભેદ પડે છે. પરોક્ષ પ્રમાણના બીજી રીતે જો ભેદ પાડવા જઈએ તો પાંચ ભેદ પડે છે. પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ પડે છે, પાંચ ભેદ પડે છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. હવે એમાં આપણે એક પછી એક લઈએ. પહેલું છે સ્મૃતિ. સ્મૃતિ એટલે એનો અર્થ શું, આપણે સામાન્ય રીતે સ્મૃતિનો અર્થ એ કરીએ છીએ કે આપણને જે યાદ રહ્યું છે એને આપણે સ્મૃતિ કહીએ છીએ. અહીંયા કહે છે કે પહેલા અનુભવ કરેલા પદાર્થને યાદ કરવો તેને સ્મૃતિ કહે છે. પહેલા જેનો અનુભવ કરેલ છે એને યાદ કરીએ એને સ્મૃતિ કહેવામાં આવે છે. પ્રત્યભિજ્ઞાન સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ કે આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો, આ તે જ પદાર્થ છે જે કાલે જોયો હતો, આ એ જ છે જે પહેલા આપણે અનુભવ્યું હતું, એને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે. એટલે પહેલા અનુભવ્યો હોવું જોઈએ અને આજે ફરીથી આપણે એને વિચારી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે અનુભવી રહ્યા છીએ. એટલે એમાં બે ભાગ આવે, પહેલા કરેલું હોવું જોઈએ અને અત્યારે આપણે ફરીથી કરતા હોઈએ ત્યારે એ પ્રત્યભિજ્ઞાન કહેવાય. એટલે સ્મૃતિ એમાં આવવી જોઈએ, કેમ કે પહેલા જોયું છે તો. એટલે સ્મૃતિને અને પ્રત્યક્ષ એટલે અત્યારે વર્તમાનમાં એ બંનેનો જે વિષય છે એને જોડનારું જ્ઞાન છે એ પ્રત્યભિજ્ઞાન છે. સ્મૃતિમાં પહેલા આપણે જોયું છે અને એ જ અત્યારે ફરીથી આપણે એ અનુભવી રહ્યા છીએ કે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે એને એમ કહીએ છીએ એ કે ભાઈ કાલે જે આ જોયો તો એ જ માણસ આ છે. એટલે એમાં કાલે જોયો તો એની સ્મૃતિ આવી જાય છે અને આજે આપણે પ્રત્યક્ષ ફરી પાછા જોઈ રહ્યા છીએ. એટલે સ્મૃતિ અને પ્રત્યક્ષ એ બેનું જોડાણ થાય ત્યારે પ્રત્યભિજ્ઞાન બને. એટલે અહીંયા કહ્યું છે કે સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં, વિષય તરીકે મનુષ્ય જે લઈએ આપણે કે કાલે જે જોયો તો એ જ મનુષ્ય વિષય થયો, અને એની સ્મૃતિ અને અત્યારે પ્રત્યક્ષ જે જોઈએ એવું જોડાણ, એટલે એ પદાર્થમાં એ રીતે આપણે જોડાણ કરીએ છીએ, સ્મૃતિને પણ લાવીએ છીએ અને અત્યારે પ્રત્યક્ષ જે જોઈએ છીએ એ જ્ઞાનને. એટલે અહીંયા જોડરૂપ એવો શબ્દ મૂક્યો છે, સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડાણરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ કે આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો, આ એ જ કાર છે જે ગઈકાલે બેઠા હતા. એટલે એ પ્રત્યભિજ્ઞાનની અંદર સ્મૃતિ અને પ્રત્યક્ષ અત્યારે એ બે વાત આવી જાય છે. આપણે સેના ભેદ કરી રહ્યા છીએ અત્યારે? પાંચ ભેદ સેના કરી રહ્યા છીએ? પરોક્ષ પ્રમાણના બીજી રીતે પાંચ ભેદનો વિચાર કરી રહ્યા છીએ. એમાં પહેલું સ્મૃતિ લીધું અને બીજું પ્રત્યભિજ્ઞાન લીધું. પરોક્ષ પ્રમાણના બીજી રીતે આપણે પાંચ ભેદ કરી રહ્યા છીએ એની વાત ચાલે છે. ત્રીજું છે તર્ક. પહેલું તર્કની અંદર અહીંયા લીધું છે કે વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે, અર્થાંત બે હેતુથી જે વિચારમાં લીધું તે જ્ઞાનને તર્ક કહે છે. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે, જે વ્યાપે છે, વ્યાપ્તિ થઈ છે એના જ્ઞાનને તર્ક કહેવામાં આવે, અર્થાત હેતુથી જે વિચારમાં લીધું તે જ્ઞાનને તર્ક કહે છે. તર્કને આપણે સમજીએ છીએ, કદાચ આટલી અઘરી વ્યાખ્યા ન સમજમાં આવતી હોય તો તર્કને સાદી ભાષામાં આપણે જે રીતે તર્ક સમજીએ છીએ તે એ વાત બરાબર છે. કોઈ પણ વસ્તુ જે છે એના સંબંધી આપણે જે તર્ક કરીએ છીએ એમાં વ્યાપેલું છે એવાને આપણે તર્ક કહીએ છીએ, અને હેતુથી પછી એને વિચારવામાં આવે છે. કેમ કે તર્ક ત્યારે જ કહેવાય કે આ આમ હોય તો આમ હોઈ શકે એમ કરીને આપણે તર્ક કરીએ છીએ. એટલે વ્યાપે છે જ્ઞાન અને પછી કોઈક હેતુપૂર્વક ફરી પાછું આપણે એને વિચારમાં લઈએ છીએ એટલે એ તર્ક થાય છે. એટલે અહીંયા એ રીતે લીધું, વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે અને હેતુથી જે વિચારમાં લીધું છે તે જ્ઞાનને તર્ક કહે છે. હવે ચોથું છે અનુમાન. આ શબ્દ પણ આપણે જાણીએ છીએ, સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. સાદી ભાષામાં આપણે અનુમાનનો અર્થ જે રીતે કરીએ છીએ તે બરાબર છે. અનુમાન કરવામાં આવે છે કે કોઈક વિષય એમાં ધારવામાં આવે છે, પણ અહીંયા એને જરા જુદી રીતે લઈને વાત કરી કે સાધનથી જે સાધન છે એનાથી સાધ્યનું જ્ઞાન એને અનુમાન કહે છે. સાધન દ્વારા, પેલું પ્રત્યક્ષ નથી પણ સાધન દ્વારા એ જાણવામાં આવી રહ્યું છે. એટલે આમે આપણે અત્યારે પ્રત્યક્ષની વાત જે છે એ નથી કરતા, પણ પરોક્ષની તો વાત કરી જ રહ્યા છીએ. એટલે પરોક્ષ પ્રમાણની જ વાત છે અને પરોક્ષમાં સાધન દ્વારા જે જાણવામાં આવે એટલે એ અનુમાન છે. તર્ક દ્વારા જાણી શકાય, અનુમાન કરીને જાણી શકાય, સ્મૃતિમાં જાણી શકાય, પ્રત્યભિજ્ઞાન દ્વારા જાણીએ છીએ. અને પાંચમું છે આગમ. આગમનું જ્ઞાન છે એ પણ પરોક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ નથી. આ બધા પરોક્ષની વાત છે, પરોક્ષના પાંચ ભાગ લીધા છે એની વાત ચાલે છે. આગમ છે તેમાં પણ શું છે કે આપ્તના વચનોથી ઉત્પન્ન થયેલ અર્થ જ્ઞાનને આગમ કહે છે. આગમ વિશે આપણે અધ્યાત્મ અપેક્ષાએ ઘણું જાણીએ છીએ. આગમ એટલે જિનેશ્વરની વાણીમાં જે જ્ઞાન આવ્યું છે એ ગણધર ભગવાને પોતે આત્મસાત કર્યું છે અને એમાંથી એમને આગમોની રચના કરી છે. અને એ આગમોની રચના જે થઈ છે એ પછી શાસ્ત્ર રૂપે આચાર્ય ભગવાને લખીને આપણને આપી છે. તો એવા આગમ છે એ પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ એમને એટલા માટે કહેવામાં આવે કે એમાં જે જ્ઞાન છે એ આપણે અનુભવવાનું છે અને પ્રત્યક્ષ કરવાનું છે. આગમનું જે જ્ઞાન છે એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ અને એને નિમિત્તે ભાવશ્રુત અંતરમાં પ્રગટ કરવાનું છે. આગમમાં જે વાત આવી છે એ શબ્દ છે અને શબ્દ એ બધા વાચક છે એટલે આપણે એને શબ્દ બ્રહ્મ પણ કહીએ છીએ. પણ એ જેનું વાચક છે, એ જેનું વાચક છે એ વાચ્ય શું છે એ વાચ્યને માત્ર ભાવશ્રુતમાં સમજવાનું નહીં પણ એને આત્મસાત કરવાનું છે. થોડી સૂક્ષ્મ વાત છે પણ એ જ અહીંયા કરવાની છે એટલા માટે આપણે એના ઉપર થોડો વધારે વિચાર કરીશું કે આગમમાં જે જ્ઞાન આવે છે એ શબ્દરૂપે જ્ઞાન છે. એ સંસ્કૃત ભાષામાં હોય, અર્ધમાગધી ભાષામાં હોય કે એનું ટ્રાન્સલેશન થઈને ગુજરાતી થયું હોય, પરંતુ એ જે શબ્દો છે એ શબ્દો દ્વારા આપણને જે જ્ઞાન થાય છે એ જ્ઞાન એ વાચ્ય છે. શબ્દો છે તે વાચક છે. વાચક શબ્દો દ્વારા આપણને પદાર્થનું જ્ઞાન થાય છે. શાસ્ત્રમાં શબ્દ આવે, આપણને શાસ્ત્રમાં જે શબ્દ આવે છે એનો અર્થ જે સમજાય છે તો એ અર્થ જે સમજાય છે તે વાચ્ય છે અને જે વાચ્યને સમજાવનારા અર્થો છે તે વાચક છે. આત્મા કહેતા આત્મા શબ્દ છે. એ આત્મા શબ્દ કહેતા જેનું ભાન થાય છે તે એનું વાચ્ય છે અને એને અનુભવવાનું છે. એ જ્ઞાનને અનુભવવાનું છે. સાચા અર્થમાં જોઈએ તો જ્ઞાન એ અનુભવનો વિષય છે, એ કઈ સ્મૃતિનો વિષય નથી. પ્રત્યક્ષ એને અનુભવીએ ત્યારે એ જ્ઞાન પરિણમ્યું એમ કહેવામાં આવે. ત્યાં સુધી બધું પરોક્ષ રહે છે. અહીંયા આગમનું જ્ઞાન છે, આગમમાં શબ્દરૂપે જે પડ્યું છે એ પરોક્ષ જ્ઞાન છે. કેમ કે એ શબ્દો જે છે એ વાચક શબ્દો છે. એ ગમે તેવા શબ્દો નથી, ગમે તેવી રચના નથી. અક્ષરોનો ગમે તે રીતે શંભુ મેળો કરવામાં આવ્યો નથી. એ અક્ષરો જે છે એ અક્ષરો અને પદો છે એ વાચક છે. અને એ વાચક શેના વાચક છે તો કે એ ભગવાનને જેવું જ્ઞાન અનુભવાયું છે એના વાચક શબ્દો છે. કે આત્મા અનંત ગુણોનો પિંડ છે એમ વાત આવે અંદર તો એ આત્મા અનંત ગુણોનો પિંડ છે એવું જ્ઞાન એ શબ્દો દ્વારા આપણને થયું. તો એવું જ્ઞાન પ્રભુએ અનુભવ્યું છે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે એવું પ્રભુએ અનુભવ્યું છે અને એ વાત એમાં આવી છે. એટલે આ વાચક શબ્દો છે એના દ્વારા માત્ર ભાવશ્રુત નહીં પણ આપણે એ રીતે પછી પરિણમી જવાનું છે. એટલે એ આગમનું જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન હોવા છતાં પણ એ આશ્રય કરવા જેવું જ્ઞાન છે. કઈ રીતે આશ્રય કરવા જેવું છે? વ્યવહાર નયનુંથી આપણે કહીએ તો એ જ્ઞાન એ જિનેશ્વરની વાણી છે અને આગમ દ્વારા આપણે પોતાના સ્વરૂપ સુધી પહોંચીએ છીએ. પહોંચીએ છીએ તો આપણે પોતાના દ્વારા, પણ એમાં એ નિમિત્ત કારણ છે. આગમ છે તે નિમિત્ત કારણ બને છે. એટલે એનો વ્યવહારથી આપણે જો કહીએ તો એમ કહી શકાય કે એ જ્ઞાન છે તે આશ્રય કરવા લાયક છે. એ દેવ ગુરુ અને શાસ્ત્ર એનું સરણું આપણે કહીએ છીએ વ્યવહારથી તો એ અપેક્ષાએ છે. તો આગમ વિશે અહીંયા વધારે વિસ્તારથી થોડી વાત લઈએ કે અહીં તો આગમ અનુમાન આદિ પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. આ બધા પરોક્ષ જ્ઞાન વડે આગમનું જ્ઞાન અનુમાનની વાત કરી, સ્મૃતિની વાત કરી, તર્કની પ્રત્યભિજ્ઞાનની વાત કરી તો એ બધા એ પરોક્ષ જ્ઞાન છે. તો અહીંયા કહે છે કે અહીં તો આગમ અનુમાન આદિ પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. જૈન આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ છીએ. અથવા હું આત્મા જ છું તેથી મારામાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. હું આત્મા જ છું તેથી મારામાં જ્ઞાન છે અને જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જેમ કે સિદ્ધ આદિક છે, વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં. જેમ કે મૃત કલેવર, એમાં જ્ઞાન નથી. એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરી તેમાં તે પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ છીએ. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, જ્ઞાન છે ત્યાં આત્મા છે. મૃત શરીર છે, મૃત કલેવર છે, ત્યાં જ્ઞાન નથી. એવો નિશ્ચય કરી અને તેમાં એ પરિણામે છે અને એમાં એ પરિણામોને પોતે એમાં પોતે મગ્ન થાય છે, એટલે એ રીતે એ પરોક્ષ પ્રમાણ છે. અનુમાન પરોક્ષ પ્રમાણ એને કહીએ છીએ. અથવા આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ સ્વરૂપ જાણવામાં આવ્યું તેને યાદ રાખીને તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ છીએ. અથવા બીજી રીતે વાત લીધી છે કે આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ સ્વરૂપ જાણવામાં આવ્યું તેને યાદ રાખીને તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વ અનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માને જાણવાનું હોય છે. પરોક્ષ પ્રમાણ વડે આત્માને જાણવામાં આવે છે એટલે પરોક્ષ પ્રમાણ વડે ખરેખર તો આત્મા જણાય છે એવો અનુભવ થાય છે એમ કહેવાનો અર્થ નથી, પણ આત્માનો અનુભવ કરનાર પહેલા આશ્રય જે લે છે એ બધું પરોક્ષ છે, એ બધું પરોક્ષ છે એમ અહીંયા કહેવું છે. પહેલા એ પરોક્ષ પ્રમાણ વડે એ આગળ વધે છે અને પછી એ પ્રત્યક્ષ કરે છે. એ જાણે છે કે મારે પ્રત્યક્ષ અનુભવ કરવાનો છે, પણ પ્રત્યક્ષ અનુભવ કરવા નીકળ્યો છે ત્યારે એને કંઈક આધાર તો જોઈશે ને, એને આધાર જોઈશે ને. તો આધાર શેનો છે? તો કે આ પરોક્ષ પ્રમાણનો આધાર છે. આગમનો એને આધાર છે, જીનવાણીનો એને આધાર છે, સદગુરુના વચનો છે એનો આધાર છે. એ બધું પરોક્ષ પ્રમાણ છે અને એવા પરોક્ષ પ્રમાણનો આશ્રય એ રીતે એ લે છે. પછી એ વિકલ્પો સહિત છે, એ વિકલ્પ રહી જાય છે બહાર અને પોતે અંદરમાં ચાલ્યો જાય છે. એટલે જેવું જ્ઞાન એને પરોક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત થયું હતું એવું પોતે પ્રત્યક્ષ કરી લે છે. પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય છે એટલે એ પોતે એવું પ્રત્યક્ષ કરી લે છે. અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે. આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી. મૂળ આ અડધા અડધા વાક્યો લીધા છે ને ગુજરાત આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી, એટલે જરાક એમ લાગે છે, પણ મૂળ વાત એમ જ છે કે આત્માનું જાણવું તો પ્રત્યક્ષ જ છે ને પ્રત્યક્ષ પ્રતિભાસ જ છે. આત્મા પરોક્ષ રીતે તો નિર્ણયમાં આપણે લઈએ છીએ, પણ એ નિર્ણય જે છે એ તો ધારણા જ્ઞાન સુધી છે, અનુભવ વિનાનો છે એ નિર્ણય. તો સાચો નિર્ણય ક્યારે થાય છે, સાચી શ્રદ્ધા ક્યારે થાય છે, કે જ્યારે અનુભવ થાય છે ત્યારે. એટલે પોતાને એનો આત્માનો પ્રતિભાસ થાય છે ત્યારે સાચો નિર્ણય થાય છે, સમ્યક દર્શન થાય છે. એટલે આત્માનું જ્ઞાન છે, આત્માનો નિર્ણય થાય છે, એ બધું સાચા અર્થમાં જોવા જઈએ, નિશ્ચય અપેક્ષા જોઈએ તો એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ નિર્ણય વિના આત્માનો નિર્ણય થઈ શકે નહીં. પણ જેને હજી એવું સમ્યક દર્શન થયું નથી, પ્રત્યક્ષ આત્માનું સ્વરૂપ નિહાળ્યું નથી, એને આ બધા પ્રમાણનો આધાર રાખવો પડે છે. હવે પ્રશ્ન 49 છે, વ્યાપ્તિ કોને કહે છે? અવિના ભાવ સંબંધને વ્યાપ્તિ કહે છે. એક વિના બીજું ન હોય એમ આપણે કહીએ છીએ ને, અવિના ભાવ સંબંધી. અહીંયા એની વાત લીધી છે, વ્યાપ્તિ કોને કહે છે, વ્યાપે છે એટલે એકબીજાની અંદર જાય છે એવા સંબંધ હોય એ વ્યાપ્તિ કહેવાય છે. અહીંયા કહે છે કે અવિના ભાવ સંબંધને વ્યાપ્તિ કહે છે. પચાસમું, અવિના ભાવ સંબંધ કોને કહે છે, જ્યાં જ્યાં સાધન હેતુ હોય ત્યાં ત્યાં સાધ્યનું હોવું. સાધન હોય તો કોનું સાધન, કોઈક સાધ્ય તો હોવું જોઈએ ને. આપણે કહીએ કે આ સાધન છે તો એ સાધન શેનું, સાધન છે તો શેનું સાધન, એને માટે કોઈક સાધ્ય હોય એટલે સાધન હોય તો સાધ્ય હોય એમ. સાધ્યનું માટે સાધનની જરૂર છે, કોઈક સાધ્ય છે તો એ સાધ્યને પ્રાપ્તિ માટે થઈને સાધન હોય તો સાધન અને સાધ્ય એ બે એનો સંબંધ કેવો કહેવાય, એ સાધ્ય સાધનનો સંબંધ જે છે એ અવિનાભાવ સંબંધ કહેવાય. એક હોય તો પછી બીજું હોય, પણ એક નથી તો પછી બીજું હોય જ નહીં. માત્ર સાધ્ય છે આપણે એમ લઈએ તો પછી એમ પછી સાધન નથી ને સાધ્ય છે એમ લઈએ તો પછી એને સાધ્ય તરીકે લેવાતું નથી, એની સાથે સાધન હોય એમ કહેવાનો આશય છે. હવે આધ્યાત્મિક અપેક્ષામાં આપણને કેટલીક વખત એવું લાગતું હોય છે કે ભાઈ સાધ્ય છે ને સાધન તો કઈ છે નહીં, આત્માની પ્રાપ્તિનું ક્યાં કોઈ સાધન છે એમ તો વારંવાર ગુરુદેવ કહે છે. પણ ગુરુદેવ એની સાથે એ કહે છે કે સાધન શું છે, તો કે સારો શુદ્ધ ઉપયોગ છે તે જ સાધન છે. એવું પાછું કહીએ છીએ આપણે બાહ્ય સાધનોની એમાં ના પાડી હોય છે. એટલે અહીંયા તત્વની રીતે જોવા જઈએ તો વાત તો બરાબર જ છે કે સાધન કહીએ ત્યારે સાધ્ય હોય જ છે અને સાધ્ય કહીએ ત્યારે સાધન પણ હોય છે. પણ જે કઈ સાધ્ય છે એનું કયું સાધન છે, આપણે ખોટી રીતે સાધનને મૂલવતા હોઈએ છીએ તો સાધન સાચું સાધન શું છે તે સમજવું જોઈએ. આત્માની પ્રાપ્તિ, આત્માને પ્રાપ્ત કરવું એ સાધ્ય છે, તો એને પછી પ્રાપ્તિ કરવા માટેનું સાધન શું છે, તો કે ભક્તિ વ્રત તપ આદિ એ બધા સાધન છે, તો એની ના પાડી છે કે ના એ બધા સાધન નથી. સાધન શું છે, તો કે શુદ્ધ ઉપયોગ છે તે સાધન છે, શુદ્ધ ઉપયોગ સાધન છે. એટલે અહીંયા તો વાત સમજાવવી એ છે, આપણને ન્યાયની વાત અહીંયા સમજણ પાડવી છે. પ્રમાણની વાત ચાલે છે ને, ન્યાય ન્યાય એ બતાવવો છે કે અવિનાભાવ સંબંધ નો અર્થ એ થાય છે કે એક હોય તો બીજું હોય જ, એક વિના બીજું ન હોય, બે સાથે હોય એમ દર્શાવવું છે. એટલે જ્યાં જ્યાં સાધન હેતુ, એને હેતુ કહેવામાં આવે હોય ત્યાં ત્યાં સાધ્યનું હોવું, અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય ત્યાં ત્યાં સાધનનું પણ નહીં હોવાને અવિનાભાવ સંબંધ કહે છે. જેમ કે જ્યાં જ્યાં સ્વ આત્મદ્રષ્ટિ છે ત્યાં ત્યાં ધર્મ હોય છે, અને જ્યાં જ્યાં ધર્મ નથી ત્યાં ત્યાં સ્વ આત્મદ્રષ્ટિ પણ નથી. સ્વ આત્મદ્રષ્ટિ એને જ ધર્મ કયો છે, બીજા કોઈને ધર્મ કયો નથી. વ્રત તપ પૂજા પાઠને ધર્મ કયો નથી, અને અન્ય મતિમાં જે રીતે ધર્મ માનવામાં આવે છે એવો તો કોઈ ધર્મ નથી. સ્વરૂપની પ્રાપ્તિની સ્વરૂપ તરફની દ્રષ્ટિ છે તો ધર્મ છે, ધર્મ હોય તો સ્વરૂપની દ્રષ્ટિ હોય જ. સ્વરૂપની દ્રષ્ટિ નથી અને બીજો બીજા કોઈ પણ પ્રકારે ધર્મ કરવામાં આવતો હોય તો એ ધર્મ નથી. એ બધો શુભ ભાવ કે અશુભ ભાવ હોઈ શકે પણ એ ધર્મ નથી. પ્રશ્ન 51, સાધન કોને કહે છે, જે સાધ્ય વિના ન હોય તેને સાધન કહે છે. જેમ કે ધર્મનો હેતુ સાધન સ્વ આત્મદ્રષ્ટિ, આપણે જે ઉદાહરણ કહ્યું તે વાત છે. સાધ્ય કોને કહે છે, સાધનની વાત આવી એટલે હવે સાધ્યની પણ વાત આવે ને, તો કે સાધ્ય કોને કહે છે, તો ઇષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે. જે સિદ્ધ નથી થયું, જે સિદ્ધ કરવાનું છે, જેની હજી સિદ્ધિ પ્રાપ્ત કરી નથી એ સાધ્ય છે. પણ કેવું, તો કે જે ઇષ્ટ છે અબાધિત છે, જે ઇષ્ટ છે અબાધિત છે અને હજી આપણે એની સિદ્ધિ કરી નથી એને આપણે સાધ્ય કહીએ છીએ કે આ મારે સાધવાનું છે, જે પ્રાપ્તિ કરી નથી એ સાધ્ય છે. હવે નહીં, આ પ્રમાણની વાત થઈ, હવે નહીં. નય કોને કહે છે, પ્રશ્ન 53, નય કોને કહે છે, વસ્તુના એક દેશ ભાગ ને જાણવા વાળા જ્ઞાનને નય કહે છે. એક અપેક્ષાથી વસ્તુનું જ્ઞાન કરવામાં આવે એને નય કહેવામાં આવે, જ્ઞાનનો અંશ છે એને નય કહેવામાં આવે. કોઈ એક દ્રષ્ટિકોણથી વસ્તુનું જ્ઞાન કરવું એને નય કહેવામાં આવે. બીજું, પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે છે તે નય છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા 31 માંથી લેવામાં આવ્યું છે. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને, પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલું હોય એટલે એમાં બધા જ નયો આવી જાય તો જ એ પ્રમાણ જ્ઞાન થાય. એટલે પ્રમાણ દ્વારા જે કંઈ જ્ઞાન ગ્રહણ કરવામાં આવ્યું છે એ પદાર્થનું, એના કોઈ એક ધર્મને એટલે કોઈ એક અપેક્ષાથી જે જણાવવામાં આવે એનો અનુભવ કરાવનારું જે જ્ઞાન છે એને નય કહેવાય. એટલે પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે છે તે નય છે. દાખલા તરીકે આપણે પ્રમાણ જ્ઞાન તરીકે હાથી લઈએ અને એને આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા એંગલથી આપણે એનું જ્ઞાન કર્યું છે. પાછળથી જોઈએ છીએ તો બે પગ જાડા અને વચ્ચે પૂંછડી એવી રીતે દેખાય છે, એની બેની વચ્ચે જગ્યા ઓછી છે વગેરે વગેરે. સામેથી જોઈએ છીએ તો એક લાંબી સૂંડ દેખાય છે, આગળ બે બીજા બહાર નીકળેલા દાંત દેખાય છે, આંખ દેખાય છે, સાથે બાજુમાં જરા કાન દેખાય છે અને બે જાડા પગ દેખાય છે. એ હાથીનું દર્શન છે. હવે બંને વિરોધાભાસી લાગે છે, પણ આપણે જયારે એમાં અને સાઈડમાંથી આપણે જોઈએ છીએ બાજુમાંથી તો બે પગ દેખાય છે અને આ બાજુ એક તરફ સૂંડ પણ દેખાય છે, એક તરફ પૂંછડું પણ દેખાય છે, એ રીતે દેખાય છે. તો એ જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ, જુદું જુદું સ્વરૂપ આપણને હાથીનું લાગે છે. હવે એમાં આપણે એ બધાને ભેગું કરીએ છીએ તો આપણને હાથીનું પૂરેપૂરું જ્ઞાન થાય છે. તો એ હાથીનું પૂરેપૂરું જ્ઞાન છે એ જુદા જુદા દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યું છે, એ પ્રમાણ છે. પણ એમાંથી તમારે માત્ર એક સૂંઢ વિશે જાણવું છે તો સૂંઢને જે દર્શાવનારો દ્રષ્ટિકોણ છે એટલે માત્ર સૂંઢ તરફથી જો તમે જે જુઓ છો અને એનો જ તમને અનુભવ કરનારું એ દર્શાવનાર જે દ્રષ્ટિ છે એ નય છે. એટલે આખી વસ્તુના એક ભાગનો જે તમને દર્શાવનારો જે દ્રષ્ટિકોણ છે એ નય છે. એ બીજી રીતે વાત કરી. ત્રીજું, કે પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. એ વાત ઉપરના જેવી જ આવી, એ જ પ્રમાણેની વાત લીધી કે પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. એમાં અને બીજામાં બહુ કંઈ ફેર નથી. બીજામાં શું કહ્યું કે પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે તે નય છે અને અહીંયા જે જ્ઞાન ગ્રહણ કરે તે નય છે. એટલે બે ને ત્રણમાં સહેજ ફેર છે. મૂળ તો એક વસ્તુ જે છે, એક અંશ જે છે એને જણાવનાર છે તે નય છે. ચોથું, પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. અનંત ધર્માત્મક વસ્તુ છે, એના અનંત ગુણ છે, અનંત ધર્મો છે, એની કેટલી બધી કેરેક્ટરિસ્ટિક્સ છે, એના કેટલાય લક્ષણો છે, તેમાંના એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે. ગુણધર્મની વાત કરીએ છીએ આપણે તો એ વસ્તુઓની અંદર ધર્મ ગુણધર્મો આપણે અનંત છે. કોઈ પણ પદાર્થ લઈએ, જળ પદાર્થ લઈએ તો જળની અંદર પણ અનંત ગુણ છે અને જીવમાં પણ અનંત ગુણ છે. એ ગુણ છે, એ ધર્મ છે. તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. અનંત અવયવ કહેવાય. વસ્તુ છે એ ગુણનો પિંડ છે એમ લઈએ, આત્મા છે તે ગુણોનો પિંડ છે, તો પછી એક એક ગુણ છે તે આત્માનો અવયવ કહેવાય અને એક એક ગુણ એ આત્માનો અવયવ કહેવાય અને આત્મા અવયવી કહેવાય. અવયવો અને ધારી રાખનારને અવયવી કહેવાય. શરીર છે તે અવયવી છે અને એના હાથ પગ નાક મોઢું કાન આંગળા બધું જે છે તે બધા અવયવો છે બધા. તો જે અવયવોને ધારનાર છે તે અવયવી છે. એટલે અહીંયા ભગવાન આત્માને આપણે લઈએ અને ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ એમ લેવામાં આવે તો અનંત ગુણ છે તો એ અનંત ગુણ એ આત્માના અવયવ છે અને અનંત ગુણ અવયવ છે તો એ અનંત અવયવ છે અને અનંત અવયવમાંથી એક એક અવયવ જે છે એનું જ્ઞાન કરવામાં આવે તો પછી કેટલા નય થશે એ અનંત નય થયા એક અવયવનું જ્ઞાન કરવામાં આવે એક ગુણનું જ્ઞાન કરવામાં આવે તો અનંત ગુણ છે તો અનંત નય છે એટલે અનંત નય સુધી જઈ શકાશે. હવે ફરીથી એ વાતને વાંચીએ બરાબર સમજણ પડશે કે પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના ત્યાં આપણે આત્માને મૂકી દઈએ એટલે અનંત ધર્માત્મક વસ્તુ થઈ ગઈ એના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે અને વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત થઈ શકે છે અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત થઈ શકે છે. પાંચમું શ્રુત પ્રમાણના વિકલ્પ ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુત પ્રમાણ છે જે વસ્તુ ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે એ મતિ જ્ઞાન છે અને એને લઈને એનો જે મિનિંગ અર્થ જે સમજમાં આવે છે તે શ્રુત છે અને એમાં એ શ્રુત પ્રમાણ છે તો એ શ્રુત પ્રમાણ એના વિકલ્પ લઈએ એટલે ભેદ લઈએ કે એના અંશને લેવામાં આવે એને નય કહેવામાં આવે. શ્રુત પ્રમાણ છે તો શ્રુત પ્રમાણમાં શું છે કે વસ્તુનો ખ્યાલ આવે છે તો એમાં એના વસ્તુ વિશેના જુદી જુદી દ્રષ્ટિથી કરવામાં આવેલા જ્ઞાન એવા એમાં જો ભેદ પાડીને એક પછી એક વર્ણન કરવામાં આવે તો એ એક 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 એ જ્ઞાનના અંશ છે એટલે એટલા જ વિકલ્પ બને છે. એટલે શ્રુત પ્રમાણના વિકલ્પ અથવા તો એના શ્રુત પ્રમાણના ભેદ કે શ્રુત પ્રમાણના અંશ એને નય કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાનમાં જ નય રૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે. શ્રુત જ્ઞાનમાં નય રૂપ અંશ પડે છે. શ્રુત જ્ઞાન છે એમાં જ્યારે વસ્તુનું જાણવું થાય છે તો કોઈ એક જ નયથી જાણવું થાય છે એવું તો છે નહીં. એટલે જે જાણવું થયું છે એમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કોઈ એક દ્રષ્ટિકોણનો અર્થ જે છે એનો મિનિંગ શું થાય છે એ એનો નય છે. એટલે એવું શ્રુત જ્ઞાનમાં જ એ નય રૂપ અંશ તો પડે છે અને જે નય છે તે પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે. પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે એટલે શું છે કે એ નય છે એ પ્રમાણની સાપેક્ષતાથી એને એનો નય કહેવામાં આવ્યો છે. પેલું આખું જ્ઞાન છે પ્રમાણ જ્ઞાન છે એનો એ અંશ છે એટલે એ પ્રમાણ છે તો આ નય છે. પ્રમાણ છે તો નય છે, પ્રમાણ નથી તો પછી નય ક્યાં રહ્યો? એ વસ્તુનું પ્રમાણ જ્ઞાન છે તો એનો એક અંશ છે તો એને નય કહેવાયો. એટલે નય છે તે પ્રમાણ સાપેક્ષ હોય છે એટલે નયને પ્રમાણ સાપેક્ષ રૂપતા દર્શાવી છે. મતિ અવધિ કે મનઃપર્ય જ્ઞાનમાં નયના ભેદ પડતા નથી. જો મતિ જ્ઞાન લેવામાં આવે એટલે એ જેમ છે તેમ જે ઇન્દ્રિય દ્વારા જે જણાયું છે તે છે એટલે એમાં નયના ભેદ પડતા નથી. અવધિમાં પણ એવા નયના ભેદ પડતા નથી અને મનઃપર્ય જ્ઞાનમાં પણ નયના ભેદ પડતા નથી. શ્રુતમાં પડે છે કેમ કે શ્રુતમાં આખો એનો અર્થ સમજાય છે એનો મિનિંગ સમજાય છે એટલે મિનિંગ સમજાય છે એટલે એમાં એ ભેદ પડે છે. એટલે એમાં ભેદ પડે છે. સાકરનો ગાંગડો આપણે લઈએ આમ તો આપણને દેખાય એટલે એ જે જોઈએ છીએ એ તો ઇમ્પ્રેશન આંખ દ્વારા એટલી જ જાય છે કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ જ જાય છે. પણ એનો મિનિંગ જ્યારે આપણે સમજીએ છીએ તો એમાં ઘણી બધી વસ્તુ આવે છે કે આ પ્રકારનો ગાંગડો છે ને ગાંગડો છે ને એમાં એ સાકર જેવો લાગે છે વગેરે વગેરે ઘણું એના સંબંધી વિચારી શકીએ કે તૂટે એના પાર્ટિકલ્સ થાય આમ છે તેમ છે એ બધું શ્રુત છે. એટલે એમાં પછી ભેદ થયા. જયારે પેલું આંખથી ખાલી સાકરના ગાંગડાનું દર્શન થયું એમાં પછી કોઈ કોઈ જાતનો ભેદ નથી રહેતો, એ એક ઇમ્પ્રેશન જ છે, એટલે એમાં એ ભેદ નથી હોતો, એટલે એ નય નથી હોતો. જયારે પેલું તો જાણવું થયું, જાણવું ક્યાં થાય છે? શ્રુતમાં જાણવું થાય છે, મતિમાં જાણવું નથી થતું. મતિને લઈને જે જાણવું થાય છે તે શ્રુત છે, એટલે શ્રુતની અંદર ભેદ પડે છે. અને એ ભેદ છે, એ અંશ છે, એક એક અંશ અથવા તો એ શ્રુતમાં જે કંઈ વિકલ્પ છે એને નય કહેવાય. અને નય ક્યારે કહેવાય? કે એ વસ્તુ પ્રમાણ છે તો, એવું પ્રમાણ જ્ઞાન છે તો નય છે, નહીતર નય હોતા જ નથી, એટલે નય કહેવાય નહીં. એની સાથે છે, એની સાપેક્ષતા છે. સાકરનો વિચાર કરીએ છીએ તો પછી એનું ધોળાપણું એ એનો અંશ થયો. હવે પ્રશ્ન 54, નયના કેટલા પ્રકાર છે? નયના બે પ્રકાર છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય અને વ્યવહાર નય એવા નયના બે પ્રકાર છે. હવે નિશ્ચય નય અને વ્યવહાર નય સંબંધી આપણે આવતા સ્વાધ્યાયમાં વિશેષ વાત કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યારે આપણે 55 પ્રશ્ન સુધીનો સ્વાધ્યાય કર્યો છે અને નિશ્ચય નહીંથી હવે 54 પ્રશ્ન સુધી સ્વાધ્યાય થયો છે. નિશ્ચય નહીંથી આપણે વધારે વાત કરીશું, કેમ કે નિશ્ચય નહીં વ્યવહાર નહીં એક સાથે આપણે બધો એનો વિચાર કરીએ તો વધારે સારું રહેશે. આજે સમય પણ પૂરો થવા આવ્યો છે. કોઈ પ્રશ્ન હોય તો, અત્યાર સુધી સ્વાધ્યાય કર્યો એમાં કંઈ હોય તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.